તારીખ 25/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 387, 388 અને 389 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 116
અને મોક્ષના કોને મટે છે એને જો વિચારવામાં આવે તો, કે જેને પરમાર્થની વાત કાને પડી છતાં પણ જેને એ વાતની દરક મોક્ષના મળે છે, અને જે વાતની દરકાર કરીને એની પાછળ પડી ગયો કે અરે અનંત કાલે અમને છે હવે છોડું નહીં હું, એવું સંજ્ઞા માં નહીં. તો જે પોતાના આત્માની દરકાર કરતો નથી એ અન્ય નિમિત્ત સત્પુરુષ હો કે તીર્થંકર હોય એની દરકાર કરે છે એ વાત ક્યાંથી આવે છે? એ વાત ક્યાં? એ વાત માન્ય કરવા એવું રહેતી નથી. આ સિદ્ધિ સાદી વાત છે ગણિતની. આનંદ ગંજી આગળ એક સ્થળે એમ કહ્યું છે કે જીન થઈ જીન ને આરાધે તે શ્રી જીનવર ભવેરે, ભ્રંગીલિકાને છટકાવે તે ભ્રંગી જગત ભવેરે. આ પદ લાવ પણ સમાન થાય છે, લખી શક્યા છે કે જીન થઈને એટલે પોતે જીન સ્વરૂપ છે એમ ઓળખીને બહારમાં જીનને આરાધે એ પોતે જીનવર થશે. જેમ કોઈ ભમરી ઈયળને ચટકા ભરે છે અને ભમરીમાં ઈયળમાંથી ભમરી થાય છે અને એ જગત પ્રત્યક્ષ જોવે છે, એમ જે અંતરબાહ્ય સ્વરૂપ જીનવરને જ આરાધે છે, બહારમાં પણ જીનવરને આરાધે છે, અંતરમાં પણ જીન સ્વરૂપ એવા જીનવરને આરાધે છે, પોતે જીનવર છે તે અવશ્ય સ્વરૂપે જીન છે એ પર્યાય પણ જીન થઈ જશે. પોતે અર્થ કરે છે કે જીન થઈને એટલે શું, થઈને એટલે શું, એટલે કે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને. આટલો સાદો અર્થ કર્યો. પંડિત હોત વિદ્વાન હોત તો એમ કહે કે પોતાનું જે ત્રિકાળી જીન સ્વરૂપ છે એને અવલંબીને એમાં આત્મભાવ કરીને એમાં અહંકણું કરીને એ અસ્થિથી વાત છે. અહીંયા નાસ્તિથી વાત કરે છે કે જીન એટલે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને એમ એ ખુલાસો કરે છે. એ પ્રકારથી બીજો પ્રકાર નથી લેતા કે જીવ આ વાત સમજીને વિકલ્પ કરે છે કે મારો આત્મા સિદ્ધ સમાન છે, સર્વોત્કૃષ્ટ છે, મારું પદ જીનપદ છે એવો વિચાર કરે છે, પણ સાંસારિક ભાવને વિશેથી આત્મભાવનો ત્યાગ કર્યા વિના એમને રાખે છે અકબંધ. સાંસારિક ભાવમાં આત્મભાવ અકબંધ રાખે છે અને અંદર વિચારણા કરે છે સ્વરૂપની. હું વિચારણા કરું છું કે મારો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, મારો આત્મા શુદ્ધ સ્વરૂપ છે, અનંત જ્ઞાન અનંત સ્વરૂપ છે એમ કરે છે. એમ નહીં, આ વિશિષ્ટતા છે, જે શૈલીની વિશિષ્ટતા છે આ છે. જીન થઈને એટલે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને જે કોઈ જીનને એટલે કૈવલ્ય જ્ઞાનીને વિતરાગને આરાધે છે. વિતરાગને મંદિરમાં જઈને આરાધવા હોય તો સાંસારિક ભાવને વિશે આત્મભાવ ત્યાગ કરીને આ શરત છે. બીજી રીતે એમ કહે છે કે જીનવર એમ આજ્ઞા કરે છે કે એ જીવ તારે મને આરાધવા આવવું હોય, મારે સન્મુખ આવવું હોય, મારી સમીપ આવવું હોય તો મારી આ શરત છે કે સંસારને વિશેથી આત્મભાવ ત્યાગીને આવજે. રાખીને આવતો નહીં. મોહ ભજન જ છે. લખ્યું છે દીપચંદજીએ કે પૂજા મોહ ભજન છે અને બાહ્ય પદાર્થોનો ત્યાગ એ જંગલમાં જેમ નિર્વસ્ત્ર થઈને પશુ કરે છે એવો છે મુનિદશાનો ત્યાગ લઈ લીધો અને શાસ્ત્રની વાતો સ્મૃતિ ધારણામાં રહી તે વિસ્મૃતિની તુલ્ય છે. એ સ્મૃતિ પોતે જ વિસ્મૃતિ સ્વરૂપ છે. અને બધા જ નિર્વિઘ્ન કાર્ય સર્વ વિઘ્ન રૂપ છે. એના માટે એ જ એનું વિઘ્ન છે, કેમ કે એમાં એને રસ આવ્યો કે આ નિર્વિઘ્ન ગુરુ છે, આ નિર્વિઘ્ન ગુરુ છે, એ જ વિઘ્ન સ્વરૂપ છે. ઘણા બોલ લીધા છે. કડક છે કોઈને માટે જરા પણ ગમાનું કારણ થાય છે તો કોઈને માટે મીઠી છે એવું ગમવાનું કારણ થાય છે. ભાષા જે છે એ છે બે પ્રકારના ઉપાદાનમાં બે પ્રકારે ભાવ ભજે છે. નિમિત્તો જે છે તે છે. પાત્ર જીવને માટે તે મીઠી છે અને અપાત્ર જીવને માટે તે અન્નમાનું કારણ બને છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ, કાયર કહો અપાત્ર કહો એને પ્રતિકૂળ છે. વિશેષ વિચાર થયેલો પણ કાલ વિચાર કે જીવને ગુણની સત્તા છે એટલે સ્વભાવની સત્તા છે, કે સ્વભાવની સત્તા કરવા માંગે છે, કે જીવને અનાદિની દોષની શ્રદ્ધા છે, કેમ બે પ્રતિપક્ષી છે. શ્રદ્ધાને બે જ વિષય છે, કા ગુણ અને કા દોષ. ગુણ કહો તો સ્વભાવ, એનો આગ કેવી રીતે છે કાલની વાત હું થોડું સાથે લઈએ છીએ. કોઈ જીવ પોતાના બીજો વૃક્ષો સાધર્મ જીવ પોતાના દોષને જયારે કહે ત્યારે એને જે શ્રદ્ધાનો વિષય છે એ આળા ગુમડા જેવો હોવાથી જો એને દર્દ થાય તો સમજવું કે જે એને દોષની શ્રદ્ધા પ્રિય છે. શ્રદ્ધા તો છે જ અનાદિની, પણ હજી એને છોડવી નથી. માતાજીની શ્રદ્ધાવાળાને માતાજી માટે કહે ને જો કડવું લાગે કડક લાગે તો એને એ શ્રદ્ધા છોડવી નથી. શ્રદ્ધા કરે છે તમે આખો માતાની ના વળી ગયા છો, બધું જતી છે કઈ દીધા તો બધું જતી છે આવું બોલે છે એમ થઈ જાય. એને એની શ્રદ્ધા છે. એમ દોષની જેને શ્રદ્ધા છે એને દોષનો વિષય છે, એના મર્મનો વિષય છે, એનું મર્મસ્થાન છે, કોઈ સ્પર્શે તો એને દર્દ થઈ જાય છે. એને શ્રદ્ધા છોડી દેવી છે એનો પ્રકાર બીજો આવે છે. હજી શ્રદ્ધા નથી છૂટી તો પણ છૂટવાની યોગ્યતા થઈ છે એને બીજો પ્રકાર આવે છે. અને એ પ્રકારે આવે છે બહુ સરસ. આ વગર મારા દોષ નહીં જાય, આમ જ મારા દોષ જશે એને એ મીઠું લાગે છે. એકને કડવું લાગે છે, એકને મીઠું લાગે છે. સંતો જે છે તે છે. એવું પણ અહીંયા વાણીના વિષયમાં પણ એવું છે કે નિશ્ચય વાણી એવી છે કે અપાત્ર જીવને કઠોર લાગે છે, કઠિન લાગે છે, કડવી લાગે છે. સુપાત્ર જીવને એ જ મીઠી લાગે છે, વધુમાં વધુ મીઠી લાગે છે. અરે વાહ, આવી સરસ વાત કરી છે એને એમ થાય છે, આવી સરસ વાત કરી છે, આવી ઊંચી વાત કરી છે, બહુ સરસ વાત છે. આ જગ્યાએ ફટકો ન મારે તો આ જામી ગયેલો મેલ કોઈ રીતે નીકળે એવું નથી. આ તો જામી ગયેલો મેલ છે. અનંતકાળથી જીવના પરિણામમાં એક જામી ગયેલી ચીજ છે એને ઉખાડવી છે. એટલે એમાં તો તીક્ષણ ધારદાર હથિયારથી જ એને ઉખાડવી પડે. તો સમજાય એવી વાત છે. પર્યાય વ્યવહારિક જ્ઞાન નો ન્યાય લાગુ પડે છે, અને વ્યવહારિક જ્ઞાન નો ન્યાય ને અસર નથી કરતો, કઈ અસર નથી આવતી. કેમ કે સંસારિક ભાવ ને વિશે આત્મભાવ રાખીને બેઠો છે, એટલે એક એવો અભેદ કિલ્લો છે કે ઓલો વિકલ્પ બેકાર જાય છે. એમ તો વિકલ્પ છે, કઈ છે નહીં, જ્ઞાનમાં સુધાનમાં કોઈ વસ્તુ નથી. વાત સાંભળી છે ઉપરથી વિકલ્પ કરે છે, એનું શું બળ છે? એનું વસ્તુ કઈ બળ નથી. અને આ તો બળવાન ચીજ છે, આત્મભાવ રાખીને જે બેઠો છે સંસારિક ભાવમાં, એ તો બળવાન વસ્તુ છે. એને ભેદીને આગળ જવું પડે છે, એને છેદીને આગળ જવું પડે છે. એમ વાત છે. જીન થઈને એટલે આનો અર્થ કર્યો છે. અસ્થિથી અર્થ પડે, પણ પોતે નાસ્તિથી અર્થ પડ્યો છે. એ જીન થઈને એટલે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જીનને એટલે કૈવલ્ય જ્ઞાનીને વિતરાગને આરાધે છે, તે નિશ્ચય જીનવા એટલે કૈવલ્ય પદે યુક્ત હોય છે, કૈવલ્ય પદને પ્રાપ્ત થાય છે. તેને ભમરી અને ઈયળનો પ્રત્યક્ષ સમજાય એવું દ્રષ્ટાંત આપ્યું છે. એમની પદરે શું છે એનું મૂલ્ય દ્રષ્ટાંત જે જગતની અંદર પ્રસિદ્ધ છે. અમને પણ અત્રે ઉપાધિ યોગ વર્તે છે. અન્ય ભાવને વિશે જો કે આત્મભાવ થતો નથી, પોતે સંસારમાં બેઠા છે એમ દેખાવશે, ઉપાધિનો યોગ વર્તે છે, સંયોગ યોગ વિશે સંયોગ વર્તે છે, છતાં પણ અન્ય ભાવને વિશે જે કોઈ રાગાદી ચારિત્રમાં થાય છે તેને વિશે આત્મભાવ ઉત્પન્ન થતો નથી, એમાં એકત્વ થતું નથી. એ પરભાવપણે રહી જાય છે, અમે આત્મભાવપણે રહીએ છીએ, એવું જુદો પ્રકાર છે. અને એ જ અમારી મુખ્ય સમાધિ છે, એ અમારી સમાધિ છે. પ્રવૃત્તિમાં પણ એ નિવૃત્તિ છે, અને ઉપાધિ યોગમાં પણ એ ઉપાધિમાં સમાધિ છે. પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે અને ઉપાધિમાં સમાધિ છે. અલૌકિક દશા છે. ઉપાધિ તો એક સંયોગ જેવી છે, એમાં કઈ આત્મભાવ નથી. છે સાથે, પણ બે ના સ્થાન જુદા જુદા છે. એક સ્વસ્થાનમાં છે અને એક પ્રસ્થાનમાં છે. માણસ બે છોકરાઓને લઈને ઇમ્પરમેન્ટ પાવા નીકળે, એક પાડોશીનો હોય ને એક બે આંગળી એક એક રાખ્યા હોય, દેખાવ તો એમ લાગે કે ભાઈ ને સર સાથે લઈને ચાલે છે, ભાઈ ને મોટો ભાવ છે, અને આ મારો છે અને આ મારો નથી. ભલે બે ને સરખી કોઈ પણ મહેનત અપાવે, ઓછી વૃત્તિ ન અપાવે, પણ આત્મભાવ થઈ જાય એમાં કાંઈ, મારા પણ થઈ જાય ખરું. મુખ્ય મુદ્દો આ છે, સાથે છે તો સાથે એમનું ભાવથી રહ્યા કરે છે. છૂટો પડી ગયો એ બહુ મોટી વાત છે. જગત જ્યાં સુવે છે ત્યાં જ્ઞાની જાગે છે. નિશ્ચય સ્વરૂપમાં નિશ્ચય ધર્મમાં જગત સુઈ ગયું છે, જ્ઞાનીની નિશ્ચય સ્વરૂપમાં જાગૃતિ છે, પોતાના માર્ગમાં એ જાગૃત છે. જ્ઞાની જાગે છે ત્યાં જગત આખું સુવે છે, જગત જાગે છે ત્યાં જ્ઞાની સુવે છે, જગત જાગે છે ત્યાં જ્ઞાની સુવે છે, અને જ્ઞાની સુવે છે ત્યાં જગત જાગે છે. સામે સામે બોલ છે એ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 69મો શ્લોક છે. સા નિશામ પશ્યતો મુનેહ, એમ શબ્દ પડ્યા છે. જેમ કે ત્યાં નિશામ જાગૃતિ ભૂતાની ભગવદ્ગીતાનો એ સાંખ્ય નામનો યોગ છે. મારી શકાતો નથી, કાપી શકાતો નથી, બાળી શકાતો નથી, ચલાવી શકાતો નથી, નાશ કરી શકાતો નથી, શાશ્વતપણું જે આત્માનું છે એ બધી વાત કીધી છે. પછી આત્મા સ્થિર રહે, આત્માથી આત્મામાં સ્થિર રહે એને અમે સ્થિર પ્રજ્ઞા કહીએ છીએ. જ્ઞાન એની પ્રજ્ઞા સ્થિર થઈ છે સ્વરૂપને વિશે એમ કહીએ છીએ. એમ શ્રી કૃષ્ણ કહે છે. એમ કરીને એક સુભાગભાઈ ને થોડી એ બાજુની વાત હતી તો એ તાત્વિક વાત ઉપર લઈ જાય છે. તત્વની વાત કરે છે એના ઉપર ધ્યાન આપો, એ તત્વ શું બતાવે છે. બીજા જે માહિતી રુદ્રાગ અને ક્રોધ સ્થિત નિયમની ઉચ્ચતે, જે રુદ્રાગ છે શુભાશુભ પરિત્યાગો, શુભાશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમય પ્રિય, જે શુભ અને અશુભનો ત્યાગ કરનારો છે તે મારો ભક્ત છે અને તે મને પ્રિય શ્રી કૃષ્ણના મુખે ત્યાં બધા વચનો છે. દર્શનમાં શુભાશુભનો ત્યાગ આવે છે, અન્ય મતમાં આવે છે સાંખીની અંદર દીકરી વાતો મૂળતામાંથી દિવ્ય ધ્વનિમાંથી દીકરી છે. ક્યાંક ભ્રમ થઈ ગયો એટલે ગાડી બીજે પાટે ચડી ગઈ, પણ અમુક વાતો જે પસંદ પડી તો રાખી, એ છોડી દી. એ વાત ગમી પસંદ પડી એ રાખી લીધી, અને શબ્દાર્થ થી પણ એ વાતો બીજી વાતો કરતા જુદી પડે છે. એની ઉચ્ચકોટીની છે, ભોગે પણ સમજાય છે. એટલે ના ગમે, આ વાત તો અમારી વિચારમાં ઊંચી વાત છે, આને કઈ અમે છોડીએ? આ તો અમારું વિચારમાં ઊંચું તત્વ છે. એમ કે સ્વતંત્ર વિચારવા માટે કે એ શું વિચારે છે. શ્રી કૃષ્ણ આમ કહે છે કે જગત જ્યાં સુવે છે ત્યાં જ્ઞાની લાગે છે. શું લાગે છે? સુવે છે, રાત પડે ને લોકો સુઈ જાય છે, જ્ઞાની રાતે ઉજાગરો કરે છે એમ કહેવું છે? એમ નથી. જગતનું જ્યાં ધ્યાન નથી, સુવે માણસ સુઈ જાય ત્યારે કાંઈ ભાન રહેતું નથી. એમ જગતને જ્યાં ભાન નથી એવો એક વિષય છે આત્માનો, એમાં જ્ઞાનીની જાગૃતિ છે. જગત વ્યવહારના કાર્યોની અંદર જાગ્રત છે, સાવધાન છે. જાગ્રત છે એટલે સાવધાન છે, ત્યાં જ્ઞાનીનું દુર્લક્ષ છે. બિંદુ પીડ્યા છે, જે થવું હોય તે થાય, અમારે કાંઈ છે નહીં, અમારું કાંઈ છે. એમ જ્ઞાનીની દશા ઉપર ધ્યાન ખેંચ્યું છે. 389 એના ઉપર નામ છે, નવી પ્રજ્ઞા નામ છે. Oh. સત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિશે અપ્રમાદપણે નિશ્ચય થાય છે ત્યારે સતજ્ઞાન સમજાય છે. તે પહેલા પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે એમ સમજો એમ કહે છે. બહુ સારી વાત કરી છે આ સ્થળે કે જ્યાં સુધી આ જીવને અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે અપ્રમાદપણે પોતાનામાં નિશ્ચય થાય સાચું જ્ઞાન સમજાય. રુચિનો મુદ્દો છે આ જગ્યાએ કે જીવની રુચિ જાણે અજાણે, રુચિને નથી પકડી શકતો, જાણે અજાણે અસત્સંગમાં રહી જાય છે. એમાં આપણે એમાં શું સાધારણ વાત ગણાય છે. સત્સંગ સિવાયનો જે અસત્સંગ એ એટલું સામાન્ય થઈ પડ્યું છે કે એમાં એને પોતે દોષ કરે છે એવું લાગતું નથી. તો જ્યાં સુધી એવો નિશ્ચય અંદરમાં જીવ ન કરે કે મારે એ સત્સંગમાં ક્યાંય પણ ઉદાસીનતા ન આવે, શબ્દ બહુ સારો વાપર્યો છે, નહીંતર તો ભાવ ન સમજાય એવો વિષય છે. અસત્સંગમાં મારે ઉદાસીન રહેવું છે એમાં પ્રમાદ ન થવો જોઈએ. ઉદાસીન રહેવું છે એટલું નહીં પણ ઉદાસીન રહેવામાં પ્રમાદ મને ન થવો જોઈએ એવો જે નિશ્ચય, દ્રઢ નિશ્ચય, એવી એની રુચિ ખરે ત્યારે એને સત્જ્ઞાન સમજાય છે. ત્યારે સત વિષયનું, સત સ્વરૂપ વિષયનું જ્ઞાન એને સમજાય છે. નિશ્ચય સત સ્વરૂપને વાણી સાંભળવાથી એનું જ્ઞાન થઈ જાય છે એ વાતમાં કાંઈ માલ નથી એમ કેમ છે. સત્સંગમાં ઉદાસીન થયો અને અપ્રમાદપણે ઉદાસીન થયો એવો દ્રઢ નિશ્ચય થઈને ઉદાસીન થયો તો તને સદજ્ઞાન સમજાય છે, નહીતર સદજ્ઞાન નહીં સમજાય. આ ખાસ કરીને આપણે ત્યાં જે ચર્ચાનો વિષય ચાલે છે એ વિષય ચાલે છે. ગુરુદેવે પરમાત્મા તત્વનો બોધ આપ્યો, આપણા એની ચર્ચા કરે છે. આત્મા કેવું, આત્મા કેવું, પણ જ્યાં સુધી પોતે સત્સંગને સેવે છે રુચિ એ કરીને, એ વિષયમાં એની જાગૃતિ નથી. પ્રમાદ છે એનો અર્થ જાગૃતિ નથી કે મને અહીંયા દોષ લાગે છે, આ મારા પરિણામ છે એ છે. ત્યાં સુધી મને સમજાશે નહીં, સત જ્ઞાન નહીં થાય. સત જ્ઞાન નિયંત્રણ છે, સત સંબંધ એનું જ્ઞાન સમજાશે નહીં. વાત સાંભળવા મળશે, તર્ક ન્યાય આગમથી બુદ્ધિ કામ કરશે. જ્ઞાની એમ કહે છે કે એને સત જ્ઞાન, સત સંબંધીનું જ્ઞાન સમજાયું નથી, સમજાયું જ નથી એમ કે છે. સમજાયું હોવા છતાં નથી સમજાયું એમ કે છે. એટલે બધે ઊંડે જઈને સ્પર્શે છે મુખ સમયે પર્યાયને. જ્ઞાની પોતે વિચાર કરજે, ભલે સત્શાસ્ત્રોમાં ભલે સત સ્વરૂપની વાર્તાને ચર્ચા થાય, પણ અસત્સંગમાં ઉદાસીન છો અને ઉદાસીન માટે અપ્રમાદપણે રહેવું એવું કોઈ નિશ્ચય જીવને વિશે થયો છે? તારા આત્માને વિશે નિશ્ચય થયો છે? તારા અંતર અવલોકન કરીને, આત્માને ટંડોળીને વાત પાકી કરી દેજો. આ વાત કાચી રહી તો તારો સ્વાધ્યાય બેકારી દેશે. તારા સત્શાસ્ત્રનો સ્વાધ્યાય અને સત્સંગ બે બેકાર ગયો દેશે. કેમ કે તારે અસત્સંગની રુચિ એમને એમ સાજેલી છે, એમાં તો તારો પ્રમાદ છે, કોઈ જાગૃતિ નથી. પડખાને કેટલું ચોખ્ખું કર્યું છે. આપણે તો આ બધું જ હોય ને, જાણીને કુટુંબ પરિવાર હોય છે તો પછી અમુક સમય તો હોય જ ને, એને ક્યાંથી એટલો બધો ત્યાગ હોય? ઠીક છે, પણ ત્યાગ નો સવાલ નથી અહીંયા. જ્ઞાની ઉદાસ છે, અને તારે જો જ્ઞાની થવું છે, સદજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો રસ્તો એ પકડવો પડશે. ત્યાં તને રસ આવે છે, અથવા તારો જે ગરબાયેલો રસ છે એ હલતો નથી. શું જીવનો તો અહીંયા ધરબાયેલો રસ છે, ઘર કરી ગયેલો છે, ધરબાયેલો શું ઘર કરી ગયેલો રસ છે, એમાં તો કઈ ફેરફાર થતો નથી. તમે નોર્મલ લાગે છે, પરિવાર આટલું બધું આપણે હોય જ્ઞાનીને હોય છે, પાછો ટેકો લઈ લઈએ, આધાર લઈ લઈએ જ્ઞાનીનો. એટલે એટલો એક તો ધરબાયેલી ચીજ છે, પાકું કરી નાખે તો અહીંયાથી પાછું ફરવાની જગ્યા જ ન મળે પછી. ત્યારે સદજ્ઞાન સમજાય છે, એ સિવાય સદજ્ઞાન સમજાય છે એ સમજણની ભૂમિકાનો અહીંયા નિષેધ છે. સમજાયું હોય તો એના ઉપર જ્ઞાની તો ચોકડી મૂકે છે, તો આંખ ગમે એટલો મૂકી દે એથી કોઈ વસ્તુ આવી જતી નથી. પકડી છે એટલે ખુદી ખુદીને વાત કાઢી છે, મોક્ષનું જીવન જોવે છે પ્રત્યક્ષપણે. નિર્મળ જ્ઞાન ને વિશે સ્પષ્ટ થાય છે કે અરે જીવનાય તકલીફ છે. એક બાજુથી સત્સંગ કરવા આવે છે, એક બાજુથી સત્શાસ્ત્ર ને વાંચે છે, એક બાજુથી એવી આશા ધરે છે કે મારું આ બધું કરતા કઈ કલ્યાણ થાય તો સારું, પણ અસત્સંગમાં તો એમ ને એમ ઉભો છે, જરાય જાગૃતિ નથી. તો જાગૃતિને અપ્રમાદપણે ઉદાસીન રહેવાનો દ્રઢ નિશ્ચય, એટલી બધી કાળજી આવી જઈએ. ડિગ્રી લીધી છે એટલું સામાન્ય નથી વાત લીધી, અસત્સંગમાં ઉદાસીન રહે તો સત્સંગ જાય, એની ડિગ્રી પકડી જાય. કે અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે અપ્રમાદપણે રહેવું છે એવો જે નિશ્ચય, આવવાનું સ્થિર જીવે છેલ્લો છે, એટલી દરકાર કરી છે તો સત્સંગ પર થોડી દૂર થશે. મિત્ર 609માં જે કહ્યું ને કે અનંતકાળમાં અનંતવાર સત્સંગ મળવા છતાં નહીં ફળવા યોગ્ય સંજ્ઞાએ આ જીવે તે પ્રસંગનું વિસર્જન કર્યું છે. વિસર્જન થાય છે ને, પૂજા કરીને વિસર્જન કરીએ છીએ, એમ સત્સંગનું વિસર્જન થાય છે ને, તો અપ્રાપ્ત થવા યોગ્ય એમાંથી કાંઈ ગુણની પ્રાપ્તિ ન થાય એવી સંજ્ઞાએ જ બધું વિસર્જન કરી નાખ્યું છે. એટલે એવું નહીં હોરી હોય છે પૂરેપૂરો. આશ્ચર્યકારી છે એમનો. સાચું છે, એ સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં, 469 પાનો, કેમ કે સત્સંગથી બહુ લાભ થાય છે, બહુ લાભ થાય છે, બહુ લાભ થાય છે. સત્સંગને તો બહુ પોતે વખાણ્યો ત્યારે કેવું ઘરે આવે, તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી, એટલે સત્પુરુષને અહીંયા ઓળખાણું છે, તે સત્પુરુષને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા, જેવો સંજ્ઞાનું નામ સાંભળ્યું, પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા એવા એવી સંજ્ઞાએ એને વિસર્જન કર્યો છે. રાખી દીધો દરિયામાં, દરિયામાં વિસર્જન કરે છે ને ગણપતિનું, ગુણપતિ, ગણપતિ તો ગુણપતિ છે, ખરેખર તો નામ ગણપતિ પડ્યું છે, ખરેખર તો ગણધરદેવ ગુણના પતિ અને ગણ ગુણપતિ કહીએ છીએ, નાગ દરિયામાં કહે છે એવું વિસર્જન કરી નાખ્યું છે એમ કહ્યું છે. આ અમે કહ્યું છે તે જ વાતની વિચાર નથી. આ જગ્યાએ પોતાને બહુ ભાવ આવ્યો છે, બહુ ભાવ આવ્યો છે આ વાત કરતા એમને કે આ અમે કહ્યું તે જ વાતની વિચાર નથી. અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એ સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. પોતાને સહજ વાત કરતા સહજ સમાધિ શુદ્ધ ઉપયોગ આવવાની નો આત્મભાવ પ્રાપ્ત થઈ આવિર્ભાવ થયો. શું કહેવું છે કે સત્સંગ ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ જો સત્સંગ ઉપાસવામાં આવે તો જીવ નિર્વાણ થઈ જાય, તરી જાય એવી વાત છે. આ જીવે અનંત વાર એવો સત્સંગ મળવા છતાં ઓળખાણ કરી નહીં, ઓળખાણ કરી નહીં એટલે એને એ જીવને હિતકારી ભાષો નહીં, પરમ સ્નેહ ઉપાયશો નહીં, એ વાત કરતા આત્મભાવ વધી ગયો છે. આ વાત કરતા આ વિચારનાથી અમારો આત્મગુણ આવિર્ભાવ પામીને સહજ સમાધિ પર્યંત પહોંચે એવી દશા કરતા અમને અંદરથી આત્મભાવ ઉભરો આવે છે, ઉપયોગમાં આવી જઈએ એવી દશા આવી જાય છે. આમ જે સત્સંગની વાત કરતા એમને આત્મભાવ આવિર્ભાવ થાય છે એ સત્સંગને અમે નમસ્કાર. એટલું બધું બહુ માન કર્યું છે આ પત્ર જ આપો સત્સંગ ઉપર છે. આટલા બધા પત્રોમાં પણ આ પત્રમાં ઘણી વિશેષતા છે, ઘણી વાતો કરી નકમ મહેનત વાર કર્યું, એક વાર વધારે કર્યું જીને એવું લેવાનું એમ છે. જાગી જાય એવી વાત છે. એને સદજ્ઞાન ત્યારે સમજાય છે તે પહેલા પ્રાપ્ત થયેલ એટલે સાંભળવા મળેલ ધારણામાં રાખેલ યાદદાસ્તમાં રાખેલ એવું જે બોધ ઉપદેશ એને ઘણા પ્રકારના અંતરાય હોય છે. એને ઘણો અંતરાય કર્યો છે. હજી દિલ્હી બહુ દૂર છે એમ કહેવું છે, ભલે વાત સાંભળી પણ એ ઘણો આગો છે. જે કાંઈ મુસીબત છે એ પૂર્વ ભૂમિકાની છે. પૂર્વ ભૂમિકા ઉળંગી ગયો જીવ પછી માર્ગ એટલો સુંદર અને એટલો સરળ ને એટલો સુગમ છે કે આત્માનું વિજ્ઞાન જ ઓટોમેટિક મશીનરી જેવું છે. ઓટોમાઇઝેશન આપોઆપ જ છે એની અંદર. પછી શુદ્ધિની વૃદ્ધિ, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, વિશેષ વિશેષ પ્રાપ્તિ સહજ આપોઆપ જ છે. સમજ ગયો જાય છે. સહજતા તો એટલી બધી આવે છે કે કરતા પણ પર્યાય નું થયેલું જાય છે. પર્યાય નું જ કરતા પણ હું શુદ્ધ પર્યાય ને વિશે પણ ક્રિયા કરતા પણ જે કઈ પહેલી વિટંબના ને મુસીબત છે એ આ જગ્યાએ છે. આ જે મુમુક્ષુતામાં આવે, યથાયોગ્ય મુમુક્ષુતામાં આવે, યથાર્થ મુમુક્ષુતામાં આવે અને સત્પાત્રતા સુધી પહોંચે તો પછી આગળ નો રસ્તો તો પહેલો છે. એટલે તો કહે ને કે મોક્ષ સુગમ છે, સરળ છે, પ્રાપ્તિ કદાચ અત્યારે આ કાળમાં થાય પણ મોક્ષ નો દાતા નહીં મળે. દાતા તો મળે છે, જ્ઞાની તો હોય છે, યોગ પણ થાય છે, જીવને મળ્યો કે ન મળ્યો તો કે નહીં, અને મળ્યો નથી અને મળ્યો હોય તો નહીં મળવા બરાબર સંદાય તે યોગ ને તે વિસર્જન કર્યો છે. એટલે તારા તો મળ્યું ન મળ્યું બધું સરખું છે. તીવ્ર મુમુક્ષુતામાં આવવું જોઈએ. સામાન્ય મુમુક્ષુતામાં તો કોઈ પત્તો લાગતો નથી. મધ્યમ કોટિની મુમુક્ષુમાં, જઘન્ય મુમુક્ષુતામાં તો કઈ પ્રશ્ન જ નથી કે લાભ થાય. મધ્યમ કોટોની મુમુક્ષુતામાં જીવનો સફળ થશે કે અફળ જશે એ ન કહી શકાય એવી વાત છે. જીવ નિષ્ફળ પણ જાય, કોઈ સફળ પણ થઈ જાય, તીવ્ર મુક્તતા આવે, અવશ્ય તે આગળ વધી અને સ્વરૂપ લાભ ને પ્રાપ્ત કરે છે, એને સ્વરૂપ નો લાભ અવશ્ય થાય છે. આ બહુ સ્પષ્ટ દ્રષ્ટિ છે. ઉપદેશ ક્યાં દેવો છે? બીજાનો દોષ દોષ દ્રષ્ટિએ નથી દેખો, ગુણ દ્રષ્ટિએ દેખવો છે. એ તો કેવું પડી છે અનાદિને, મને તમારી વાત તરત ખબર પડે, મારી નો ખબર પડે, પણ આ ભાઈ આમ કરે છે એ તરત ખબર પડે, ફલાણો આમ કરે છે ફલાણો આમ તરત ખબર પડે. ભાઈ તો દોષ દ્રષ્ટિ તો કેળવાયેલી જ છે, એને ગુણ દ્રષ્ટિ કેળવીને દોષ જોવા છે. દોષ જોવા છે એટલે ગમે તેના દોષ નથી જોવા, પોતે સાધર્મી સમીપ છે, એકબીજા પૂછાય આ માર્ગમાં સમીપ આવ્યા છે, અને જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં વર્તે છે એની સામેથી ઓફર છે એને, એને વાત કરવી છે. આ ભાઈ ને ગમતી વાત નથી ને એના દોષ દેખાડવા છે એ વાત નથી, પણ એ ભાઈએ પ્રાર્થના તમને કરી હોય કે ભાઈ સાહેબ મારી આજે જ પૂરો તમને કહું છું, મને ચૂકતા નહીં, તમે મારો દોષ દેખાય તો તમે મને કહેવાનું ચૂકતા નહીં, એને વાત કરવી છે. અને સામે સામે એ જ વ્યવહાર પોતાને વિશે કરતા એ અચકાય નહીં, એટલા માટે એ વ્યવહાર છે કે હું એટલા માટે કહું છું કે તમને અચકાટ ન થાય, મારી વાત જણાવતા એટલા માટે આપણો આ વસ્તુ વ્યવહાર છે. કોઈ કોઈને ઉપદેશ આપવાનો પ્રસંગ નથી, એનો દોષ ટાળવાનો ઉપદેશ નથી દેવાનો. પોતાને ખ્યાલ આવ્યો છે તો જગતમાં એવું નથી બનતું કે જેને સંબંધ હોય એને નુકસાન થતું હોય તો કઈ આવે જઈને આ ભાઈને કઈ નુકસાન થવાનું છે મને ખબર પડી ત્યારે, અને તો ખબર નહીં હોય તો તરત હું વાત કરું ભાઈ હું ફલાણા ગામ તો આવી વાત સામે છે ને કદાચ તમને નુકસાન થાય એનું એવું મને લાગે છે, એટલે કેમ કહેવા જાણું, કેમ કે એમના પ્રત્યે મને એટલો રાગ છે કે એને નુકસાન ન થવું જોઈએ મારા સંબંધ. આ એવી વાત છે કે એને નુકસાનમાંથી બચાવવા માટે કહેવું છે, એને એનો દોષ બતાવીને એને દોષિત ચિતરવા માટે નથી કેમ, એને નુકસાન માંથી બચાવવાની ભાવના છે, ભાવના છે, ઉપદેશ નથી. શું ફરક છે? એના પ્રત્યેની ભાવના છે, એના હિતની ભાવના છે, ઉપદેશ નથી. બિલકુલ કોઈને બચાવવાનો સંબંધ હોય રાગ હોય તો બચાવવાનો તો ભાવ છે જ, મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે એટલો ભાવ ન હોય કે ભાઈ આને નુકસાન ન થાય એવું રાખે, અને તે પણ એ ઈચ્છે છે માટે, ન ઈચ્છે તો એ વ્યવહારનો પ્રશ્ન નથી ઉપસ્થિત. અને એટલો અંગત વ્યવહાર તો નજીક આવેલા વચ્ચે જ હોય ને, હા એટલો નજીક આવવું જોઈએ, થોડું જોઈએ તો પરસ્પર બંને લાભનું કારણ છે. હા વાત્સલ્યતા છે ચોક્કસ, વાત્સલ્ય ગુણ છે આને, એને કોઈને જરૂરિયાત હોય એને મદદ કરવી એ તો જ વાત્સલ્યનો અર્થ નથી, એ તો સ્થૂળ વિચાર છે. ખરેખર તો અંદરનો વિચાર આ છે, એ તો બાહ્ય વિચાર છે. અંદરનો વિચાર આ છે કે એનો આત્મા કેમ લાભને પ્રાપ્ત થાય, બહારમાં સંયોગનો લાભ થાય તો ને એના આત્માને કેમ લાભ થાય એ મુખ્ય વિચાર છે. એમાંથી ઓલી વાત જન્મેલી છે, ઓલી વાત તો સમજાય કે ખબર ન રહી ખવાઈ ગઈ, અને બહારમાં દાન કરે તો એમ સમજે કે એમ વાત્સલ્ય કરું છું. ખોટું તો ક્યારે લાગે છે કે એને એવી ભાવના વ્યક્ત ન કરી હોય ત્યારે, ત્યારે સામેથી જે માણસે એમ કહ્યું હોય કે ભાઈ તમે જરાય સંકોચ નહીં રાખતા અને ખોટું નહીં લાગે એ બાબત હું સીધી જ લેવાનો છું, સુધી નથી લેવાનો, અવળી નથી લેવાનો, તો એને ક્યાંથી ખોટું લાગવાનું? પછી ભય તમને ક્યાં છે? ભય તો ત્યાં સુધી છે કે એમને એમ શરૂઆત કરી દીધો તો કે એને ખબર જ નથી કે એની યોગ્યતામાં એને શું લાગવાનું છે, અથવા એને સામેથી એ વાતની માગણી કરી નથી અને એમને કહી દીધો તો એમાં તો ઉપદેશ નોટો એના વગર રહેશે ને. એમાં તો બીજાની ભૂલ જોઈને એ ભૂલ જાણે સુધારવા માટે પોતે આચાર્ય થઈ જાય છે, એ બની જ જવાનું છે. એ તો બનશે, એ તો કરવાની જરૂર નથી. એ તો પોતાને નુકસાનનું કારણ છે, સામાન્ય પણ નુકસાનનું કારણ છે. આ માર્ગમાં તો બાહ્ય પ્રવૃત્તિ પણ સ્વપર હિતકારી હોય છે, એવો આ માર્ગ છે. એવો સુંદર માર્ગ છે કે જેમાં કોઈ બાહ્ય પ્રવૃત્તિ પણ સ્વપર હિતકારી છે. જો સ્વપર હિતકારી બાહ્ય પ્રવૃત્તિ ન હોય તો એ આ માર્ગની પ્રવૃત્તિ નથી. સામાન્ય નુકસાન થાય, એના પરિણામ બગડે અને પોતાના પરિણામમાં દોષ થાય, આચાર્ય પણ પ્રાપ્ત કરતા બેને અહિતકારી છે, તો સ્વપર અહિતકારી પ્રવૃત્તિ થઈ, એટલે માર્ગથી વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ ગઈ. એ આ પ્રવૃત્તિ નથી, આ માર્ગ બહુ યોગ્ય યથાયોગ્ય પ્રવૃત્તિ છે, સમ્યક માર્ગ છે ને. એટલે એના ચારે ચાર પડખા, બધા પડખા સર્વાંગ સુંદર પડખા છે, એનું નામ સમ્યક માર્ગ છે. પેલો પેલો સમ્યક શબ્દ ઉપર બહુ વિચાર થાય, સમ્યક શબ્દ એની પરિભાષામાં છે, પરિભાષામાં નથી. પછી એમ ખ્યાલ ભાવ ભાષો કે જેના સારે પડખા નિર્દોષ છે, સુંદર છે, એટલે નિર્દોષ છે, પવિત્ર છે, સર્વાંગ જે સુંદર છે નિર્દોષ, એનું નામ સમ્યક છે. આયામ ના આયામ એવો આ માર્ગ, પુરવાર પર વિરોધ ભાષ ઉભો થાય માર્ગ નથી. પોતાને બહુ ખ્યાલ છે, એટલો બધો ખ્યાલ છે, એટલે કે 837 આંખમાં એમ લખે છે કે ઉદ્ઘોષનો અધિકાર જ અરિયંત દેવ તીર્થંકર દેવને છે. મુનિરાજને આચાર્ય તો સેકન્ડરી વાત છે, ગ્રસ્તને તો બિલકુલ ઉપદેશનો અધિકાર જ નથી, ભલે સમય દ્રષ્ટિ હોય. એમ લીધું છે કેમ? એવું શું કરો, એ તો માર્ગ પ્રાપ્ત છે ને, માર્ગ ચિંધે, માર્ગ ચિંધે એ બીજી વાત છે, ઉપદેશ ના સ્થાને બેસે. વાંચન કરવા જેવું કે ઉપદેશ જતા કોઈ વાત જ નથી. આ માર્ગમાં એ તો બીજાને સરળતા રહીએ એટલા પૂરતી એ વાત છે, બહુ ઊંચું ગોઠવે તો ના માર્ગ પડે એ જોડવાની છે. જ્ઞાની હોય, ગ્રહસ્થ હોય તો પણ આ ઉપદેશ છે પૂર્ણ સિદ્ધિનો છે, અને પૂર્ણ સિદ્ધિના ઉપદેશની જે શ્રેણી છે એ શ્રેણી ઉપદેશના કાળ અને એની બાહ્ય પ્રવૃત્તિમાં વિરોધાભાસ ઉભો થાય છે. વિરોધાભાસ ઉભો થાય એ પ્રકાર ઉપદેશકનો ન હોય. એટલા માટે ગુરુદેવશ્રીએ બહારમાં થોડો ફેરફાર ન કર્યો એનું કારણ આ છે, તો બીજા ગ્રસ્તની જેમ રહી શકતા જ આ કેટલો ફેરફાર થશે. ત્યાગીની દિશામાં રહ્યા છે, યોગ છે એટલે ત્યાગીની દિશામાં રહ્યા છે, પરિણામ જ પોતાના ના કામ કરે. સહજ એમની જે શુભાશુભની પરિસ્થિતિ હતી એની જ મર્યાદા હતી, એમને તો કુદરતી રીતે સહજ પણ, છતાંય જ્ઞાની તો બહુ વિવેક કરે છે. એમને એ વાત રાખી પોતે લખી, જ્યાં સુધી અમે પ્રસિદ્ધમાં માર્ગ ચલાવવા અમે માનતા નથી. કોઈ પાત્ર જીવો, માર્ગ ના પૂજી જીવો, ખુલા પડેલા જીવો માર્ગે ચડવા માંગતા હશે, નજીક આવશે તો માર્ગ બતાવશે. રસ્તો આ છે, ફાયલો જા. અમારે તો આંગળી ચિંધાયનું કુંડ છે, લેવા કે દેવા કાંઈ કાંઈ જોતું નથી, અપેક્ષા નથી. આંગળી ચિંધી દેશું તો એ કોઈ ગોતતો આવશે એને દેવાની વાત છે, ને બાકી વગર ગોતતા ન દેવાનો અર્થ થઈ નથી કાંઈ. એ તો આમ થાય હું જવાનો નથી, હું પછાડવાનો નથી. પોતાની શક્તિનો સમય ગમે ત્યાં વેડફવા માંગતા નથી, પોતાની આરાધનામાં આગળ રહેવા માંગે છે. કોઈ ભૂખો દર્શાવે દાન દઈ દે છે, ભૂખ નથી એને પીરસવાનો કઈ અર્થ નથી. જે મેં વિવેક કર્યો છે બધું કામ પહેલા પ્રાપ્ત થયેલા બોધ ને એમ કે પરિણમવામાં બતા છે, મુશ્કેલી છે ને અંતરાય છે એમ કહ્યું છે. ચોક્કસ વાત છે, એ તો જ્ઞાની નું જીવન જ એવું છે, આદર્શ હોય એના એને બોધ મળે, કોઈ પણ જીવને એના જીવનમાંથી બોધ મળે છે, ઉપદેશ મળે. બે વર્ષ પહેલા વાંચનકારોને આપણે સંઘર્ષથી મોકલીએ છીએ, મિટિંગમાં એ વાત કરી વાંચનકારો બોલાવી સમજ ત્યાં આપીએ છીએ. ચૂકે રખે ક્યાંય જાઓ તો ઉપદેશકનો ટોન નહીં આવવો જોઈએ. તત્વની વાત કરતા જે ઉપદેશકનો ટોન આવી જાય છે આપણા વાંચનકારોમાં, પોતાને નુકસાનનું કારણ થશે. અંદરથી વિશ્વાસ નથી કે આમાં ભૂલ નહીં થાય અને નુકસાન નહીં થાય. નુકસાનથી બચવા માટે નથી, બતાવે છે. કેટલાક ની સાથે તો એ ચર્ચા બતાવે છે, જાઓ ને તમે માગણી આવે છે ને આપણે પહોંચી વળાતું નથી. ગુરુદેવ આ પરંપરા ચલાવી છે, પરંપરા ચલાવી છે, ઉપદેશ દેવા નથી જવું. કોઈ તકલીફ હોય તો આપણે એની ચર્ચા કરીએ, વિચારણા કરીએ. કોઈ ના પાડે છે, દૂરથી જ બચવા માંગે છે કે નહીં શિષ્યાન જ જવું એવા માનવ છે. પણ એ બધી વાત લીધી, એ બધી પહેલું એ વાત લીધી હતી 837 માંથી. પછી કેટલી કેટલી સાવધાની રાખવા યોગ્ય છે એના લગભગ 35-37 મુદ્દા લીધા હતા. આ બધા પ્રકારે સંભાળીને ચાલવાનું છે, જો વાંચતા માટે જવાનું પ્રાપ્ત ટકા હોય તો લીટર ગડબડ થશે. આવતી ચર્ચા મળી દિવાળી ચર્ચામાં આત્મલક્ષી કેવી રીતે જગત અને મોક્ષ નો માર્ગ એ બે એક નથી. શું કહે છે? અસત્સંગમાં જેવો ઉદાસીન નથી એ જગતના માર્ગે છે. અસત્સંગમાં ઉદાસીન નથી એ બધા જગતના માર્ગે છે, મોક્ષ નથી એ બે માર્ગ એક નથી. જેને જગતની ઈચ્છા, જગતની રુચિ, જો આ રુચિ શું ગાયા લીધો અને ભાવના, તેને મોક્ષની વિશે અનિચ્છા, રુચિ અને ભાવના હોય એમ જણાય છે. આ સ્પષ્ટ વાત છે, એક મ્યાનમાં બે કરવામાં એવું નથી. સુખી વાત છે.
દેવ સુંદર સ્વામી ગાંધુ દેવ વિદ્યા.